તારીખ 23/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 462-466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197 તારીખ 23/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 462-466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197
રાગ દ્વેષ નો અંશ નથી, એ તો જે પૂર્ણ વિતરાગતા છે એની જાતનો જ અંશ છે, અને જે સરાગતા છે એ સરાગતામાં વિતરાગતા જે ઉપાસી છે એને સંપ્રાપ્ત કરી છે એને અનુસરતો રાગ છે, એથી વિરુદ્ધ નથી રાગ. તો એ વિતરાગતાને અનુસરવાનો એમાં રાગ આવે, રાગ અનુસાર વિકલ્પ હોય, વિકલ્પ અનુસાર વાણી હોય, વિતરાગતાથી વિરુદ્ધ જાય એનો નિષેધ આવે. કેમ કે રાગ હોય ત્યાં દ્વેષ હોય, તો એક સિક્કાની બીજી બાજુ છે. તો જેટલો રાગ છે એટલો દ્વેષ છે, તો એની સાથે સુસંગત છે. એ વિતરાગતાની દશા સાથેની બાકીનો અંશ છે એ સુસંગત છે, માટે એના ઉપર વ્યવહાર એવું નામ આવ્યું. આરોપ વ્યવહારનો એટલા માટે આવ્યો કે સુસંગત છે, માટે વ્યવહારે સુસંગત છે. નિશ્ચય તો વિસંગત છે, પણ વ્યવહારે સુસંગત છે. વ્યવહારે વિસંગતતા હોય તે બધી વિતરાગતા નથી, મૂળ વસ્તુ નથી. હા, એમ થાય છે. એ જે સમદર્શિતામાં જે વિષય લીધો એમ થાય કે ભાઈ થાપે ને ઉથાપે, તત્વને થાપે અતત્વને ઉથાપે, સમદર્શિતા પણ ક્યાં રહ્યું? અથવા વિષમતા તો આવી આમાં રાગ દ્વેષની, તો પૂર્ણ વિતરાગ નથી. જ્યારે પૂર્ણ વિતરાગ નથી ત્યારે એની દશામાં જે રાગ છે એ વિતરાગતા એને ઉપાસી છે, એ ઉપાસમાંનો જ રાગ હોય, અને એ ઉપાસમાંની વિરુદ્ધ જાય એનો દ્વેષ હોય, તો એને એને વ્યવહાર એવું નામ લાગવું પડે, નહીતર વ્યવહાર એવું નામ લાગવું ન પડે. એમ છે મૂળ તો. હવે લઈએ પૂર્ણ વિતરાગતાનું, કે કેવળ જ્ઞાનમાં, તો કેવળ જ્ઞાની વિતરાગીને તો ભાવ સહિત વાણી નથી, જે વાણી ચાલે છે એવો ભાવ નથી, ભાવપૂર્ણ વિતરાગ છે. અને વાણીમાં દુનિયાભરની વાત આવે, જગતની જેટલી કાંઈ વિદ્યાઓ છે બધી વિદ્યાઓ કેવળ જ્ઞાનમાં આવી છે કે નથી આવી? હે, કઈ ચીજ બાકી રહી? એમાં તબીબી વિજ્ઞાન આવે, શરીર વિજ્ઞાન પણ આવ્યું છે, મકાનનું વિજ્ઞાન આવ્યું છે, એન્જિનિયરિંગનું યાંત્રિક વિજ્ઞાન આવ્યું છે, તાંત્રિક વિજ્ઞાન આવ્યું છે, યંત્ર તંત્ર મંત્ર જંત્ર બધું એમાં આવ્યું છે. શું કેવળ જ્ઞાન પૂર્વક દિવ્યધ્વનિમાં ક્યાં ત્યાં શું છે? કે વાણી છે તે અનુસાર ભાવ નથી. જીવનો ચારિત્ર ગુણ પૂર્ણ વિતરાગતામાં છે, અને વાણી સ્વયં નીકળે છે. ખરેખર કઈ લેવા દેવા જ નથી ભગવાનને, ભગવાનની વાણીને ખરેખર કઈ લેવા દેવા નથી. સંપૂર્ણ અંતર્મુખ. ભગવાનની વાણીને હિતોપદેશ કહેવાય છે, તો એ બધો આરોપ છે. આ જીવનું હિત થાય એવો વિકલ્પ ક્યાં છે ભગવાનને? વિકલ્પ ભૂતકાળમાં થઈ ગયો કે સર્વ જીવોનું હિત થાવ, અને એના ફળમાં વાણી નીકળી, પણ અત્યારે એ ભાવ નથી. અત્યારે કોઈ જીવનું હિત થાવ અહિત થાવ કાંઈ નથી એમને, તો સંપૂર્ણ વિતરાગ છે. છતાં વાણી ભૂતકાળના હિસાબે નીકળશે, બીજા જીવોનું હિત થાવ એ જાતની વાણી નીકળશે, અહિતમાંથી બચે એવી વાણી નીકળશે. ત્યાંથી માંડીને દુનિયાભરની વિદ્યાઓનું વાણીમાં વિષય આવશે. ભગવાનને કંઈ એવા ભાવ નથી, એમાં તો મેલી વિદ્યાઓ આવે છે. એમાં કે મેલી વિદ્યા નથી આવતી, આ યંત્ર તંત્ર મંત્ર જંત્ર બધા એમાં નથી આવતા, બધું આવે છે, એમાં કોઈ બાકી નથી, એમાં તો એકે વાત. અને જો બાકી હોય તો ભગવાન અજાણ્યા છે એ નક્કી થઈ ગયું. ભગવાન ક્યાં અજાણ્યા છે? બધે વિષય આવી જાય છે, બાર અંગમાં બધો વિષય આવી જાય છે. તો આપણા શાસ્ત્રોમાંથી જ આ લોકોએ એટમ બોમ્બ બધું શોધ્યું છે ને, પરમાણુના શાસ્ત્રોમાંથી જ ભૌતિક વિજ્ઞાન પણ આવી જાય છે. કોઈ ભૌતિક વિજ્ઞાન બાકી નથી રહેતું, જીનવાણીમાં કઈ ભૌતિક વિજ્ઞાન બાકી નથી રહ્યું, બધું આવી જાય છે. નિંદામાં કશાય છે ને, નિષેધમાં કારુણ્ય વૃત્તિ થી નિષેધ છે. એ જીવ દુખી થશે, નહીતર ઊંધે રસ્તે ચડેલો જીવ દુખી થશે. એ દુખી ન થાય એવો આશય ને હેતુ રહેલો છે એની પાછળ. એટલે આખી લાઈ વાત જ ફરી જાય છે. અને ઓલું તો વૈમનસ્ય ઉત્પન્ન થાય છે નિંદામાં, તો વૈર વૃત્તિ વૈમનસ્ય વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે. અને નિષેધની અંદર એ વાત નથી, નિષેધની અંદર એ જીવને નુકસાન થવાનું છે, એની વિપરીતતાને નુકસાન થાય છે. માટે એ વિપરીતતા એને પણ ન હો, કોઈને પણ ન હો, એમ લેવું છે એમને. એવી વાત છે, જુદી જ વાત છે. અવગુણ, અવગુણથી દુઃખ થાય છે જીવને, તો એ અવગુણ એનો પણ મટી જાવ, એને પણ એવો અવગુણ ન હોય, કોઈ જીવને અવગુણ ન હોય, બધા ગુણને સદગુણને અને સન્માર્ગની પ્રાપ્તિ થાવ, એ પ્રકારની જ્ઞાનીની ભાવના છે. પછી એમાંથી કડક ભાષા આવે. પશુ છે એમ કહે તો પણ એ કારુણ્ય વૃત્તિથી કહે છે. અજ્ઞાની કહે, પશુ કહે, મૂંઢ કહે, ગમે તે કહે તો પણ એ કારુણ્ય વૃત્તિથી કહે છે. વિકલ્પાત્મક નિર્ણય છૂટ કર, સ્વ આશ્રિત જ્ઞાન ઉઘડતા હૈ, જો જ્ઞાન સુખ કો દેતા હૈ વહી જ્ઞાન હૈ. વિકલ્પાત્મક નિર્ણય છૂટીને, એટલે પેલો વિકલ્પનો વિકલ્પમાં નિર્ણય થાય, જે સ્વરૂપ પ્રતિભાસના કાળમાં, લક્ષના ઓળખાણના કાળમાં થાય, એ વિકલ્પાત્મક દશામાં નિર્ણય થયો છે. ત્યાંથી છૂટીને પછી સ્વાશ્રિત જ્ઞાન ઉઘડે છે, નિર્વિકલ્પ દશાનો એ સ્વાશ્રિત જ્ઞાન ઉઘડે છે. જે જ્ઞાન સુખને દે છે તે જ્ઞાન છે, અને ત્યારે સુખ પ્રગટ થાય છે. એ નિર્ણયના કાળમાં સુખ ગુણની પ્રગટ શુદ્ધ દશા નથી થઈ. સુખ ગુણની પ્રગટ શુદ્ધ દશા નથી થઈ, પણ નિર્ણયના કાળમાં કશાય ઘણો મંદ છે. ચારિત્ર મોહમાં, દર્શન મોહમાં, દર્શન મોહ પણ અત્યંત મંદ છે. અને એને લઈને જે શાંતિ છે એનું મૂલ્ય બહુ કરવા માટે એને સુધારસ પણ કહ્યો છે શ્રીમદજી. એને 472માં સુધારસ કહ્યો છે. સુધારસ કે જે મુખને વિશે વરસે છે, એમ કરીને વાત લીધી છે. ત્યાં પણ ભલે સુખ ગુણ નથી પ્રગટ્યો, પણ સુખની ઝાંખી થઈ ગઈ છે, ભાવભાષણ થઈ ગયું છે, અને પુરુષાર્થ જોર આવી ગયું એ સુખને પ્રગટ કરવા માટેનું. એટલે ત્યાં સુધારસ પણ કહ્યું છે. એક ચાઈને એવું નામ ત્યાં આપ્યું છે, કેમ કે સુભાગભાઈને ઉપરનો પત્ર છે. સુભાગભાઈ પહેલા સંકેતમાં હતા ને બીજા સંકેતમાં નહોતા આવતા, એ બાજુ એમનું ધ્યાન ખેંચવા માટે એમણે સુધારસનો વિષય કાઢ્યો છે. બીજ જ્ઞાન, કે જેને બીજ જ્ઞાન કહ્યું છે, બીજ જ્ઞાનને સુધારસ બે શબ્દ આપ્યો છે. અને બીજ જ્ઞાનનું પત્તું લઈને તે પહેલા વહેલા આવ્યા હતા. હા, આવ્યા ત્યારે એ બીજ જ્ઞાનની વાત લઈને આવ્યા હતા, પણ શ્રીમદજીને જોયા પછી બધું ભૂલી ગયા. એટલું બધું એમના પ્રત્યે આકર્ષણ થઈ ગયું કે આ દિવ્ય પુરુષ મને ભગવાન પુરુષ મળી ગયો. શું દેહધારી દિવ્ય મૂર્તિ કહે છે ને, એને દેખાઈ ગયું ત્યાં. એટલે એ સુધારસની વાતને, સંકેતની વાતને બધું જાણે ભૂલી ગયા. એટલું બધું એમના પ્રત્યેનો એમનો પ્રેમ અને ભક્તિ, એને પ્રેમ ભક્તિ કહેતા. શ્રી સુભાગ પ્રેમ ભક્તિમાં ઝૂલે છે કે એમ લાગે, શ્રી સુભાગ પ્રેમ ભક્તિમાં ઝૂલે છે. એટલું બધું અનહદ એમના પ્રત્યેનો ભાવ થઈ ગયો હતો. પછી આ ધ્યાન દોરે છે સુધારસ બાજુ. એટલે ત્યાં બીજ જ્ઞાનને સુધારસ શબ્દ વાપર્યો છે. એ ખાસ એમનું ધ્યાન ખેંચવા માટે સુધારસ શબ્દ વાપર્યો છે બીજ જ્ઞાનમાં. બાકી ખરું સુખ તો ચોથા ગુણ સ્થાને સ્વ સ્વાશ્રિત જ્ઞાન ઉઘડે છે ત્યારે જે સુખની પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ સાચી, ત્યારે સુખ ગુણ પ્રગટે છે ખરેખર, એ પેલા સુખ ગુણ પ્રગટ દશા નથી. સુખ ગુણ નું જ્ઞાન થયું, સ્પષ્ટ અનુભવાંશે જ્ઞાન થયું સુખ ધામનું સુખ ખાણનું, પ્રગટ નથી થયું. જ્ઞાન થવું જુદી વાત છે, અનુભવ થવો જુદી વાત છે, આનું નામ. નિશ્ચય સ્વરૂપ નિશ્ચય કાળે સ્વરૂપ જ્ઞાનમાં આવે છે, અનુભવમાં નથી આવતો, અનુભવ બાકી છે. એવું છે, જાણવું ને વેદવું જુદી જુદી વસ્તુ થઈ ગઈ ને, એમ છે. જે વિકલ્પાત્મક નિર્ણય છે એ સમ્યક દર્શન સન્મુખની વાત છે, ત્યાંથી છૂટીને સ્વાશ્રિત જ્ઞાન ઉઘડે છે એ સમ્યક દર્શનની વાત છે. બે એવી રીતે વાત છે, અને એ વખતે સુખ પ્રગટે છે, એ જ્ઞાન સાચું. જે જ્ઞાનને સુખની મોહર લાગી હોય, આનંદની મોહર લાગી હોય, એ જ્ઞાન સાચું, એને સમ્યક જ્ઞાન કીધું. ચારસો બાસઠ થયો, એટલે એમણે બધી વાત લઈ લીધી છે, સંક્ષેપમાં પણ બધી વાત લઈ લીધી છે. શૈલી એવી આવી છે. ચારસો ને ત્રેસઠ, વ્યવહાર વ્યવહાર કી અપેક્ષા સે સત્ય હી હૈ, વ્યવહાર છે તે વ્યવહારની અપેક્ષાએ સાચા સાચો જ છે. જો આ નિશ્ચયનું એટલું બધું જોર છે તો પણ અપેક્ષા જ્ઞાનમાં ક્યાંય ભૂલ નથી. ચૌદમી ગાથા ચાલી ગઈ ને આપણે, વ્યવહારનો જે વિષય છે, અનેરી અનેરી પર્યાય છે, રાગનું સંયુક્તપણું છે, ગુણભેદ છે, કર્મનો સંયોગ છે, શું અને અનિયત ક્ષેત્ર છે, એ બધું વ્યવહાર એના સ્થાનમાં છે, નહીં તો વેદાંત થઈ જાય ને, જો હોય જ નહીં તો વેદાંત થઈ જાય, અને ન હોય ન હોય તો એનો નિષેધ કરવાની પણ આવશ્યકતા નથી. જો જીવને રાગ ન હોય તો રાગનો નિષેધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, તો પછી ઉપદેશ દેવાનો પ્રશ્ન. જો જીવને સંસાર નથી તો ઉપદેશનો પ્રસંગ નથી. માટે વ્યવહાર વ્યવહારના સ્થાનની અપેક્ષા એ સત્ય જો છે, એ શબ્દ નાખ્યો, સત્ય જ છે. પડખા તો એમને બધા ખોલ્યા છે. જયારે વિવાદ ચાલ્યો ત્યારે એ વાત આવતી હતી આપણા વિદવત વર્ગમાંથી, શું આ નિશ્ચયનું એટલું શાસ્ત્ર છે. શાસ્ત્રો તો એને કહેવાય કે જેમાં બે પડખાની વાત આવતી હોય, એનું નામ શાસ્ત્ર કહેવાય. આ એક મુખ્ય દલીલ હતી એ વખતની. આમાં વ્યવહારની ઘણી વાતો છે એ નોંધ કરી હતી જુદી, પ્રસંગ આવે તો એ વખતે ક્યાં તૈયારી કરવી, યાદી તૈયાર રાખી હતી કે વ્યવહારની આટલી બધી વાતો છે, નથી કેમ કેમ કહેવાય કે નથી, અને શાસ્ત્ર ન કહેવાય એ મૂળ વાત ચાલી હતી, અને શાસ્ત્ર ન કહેવાય કેમ કે એની અંદર નિશ્ચયની એકલી વાત આવે છે, વ્યવહારની વાત નથી આવતી. શાસ્ત્ર એને કહેવાય કે નિશ્ચય વ્યવહાર બે ની વાત આવે, આ વ્યવહારની વાત છે. જુઓ વ્યવહાર વ્યવહારની અપેક્ષા એ તેજ છે, એમ કીધું ગુરુદેવ. એને શાસ્ત્ર કીધું સ્પષ્ટપણે, પછી ત્રીજો ભાગ મર્યાદિત કરી નાખ્યો, તમે પોતાના હાથે આપતા હતા, એ તો પોતાને હાથે આપતા હતા એનો અર્થ જ થાય છે બીજો, પોતાના હાથે આપવો એનો અર્થ જ બીજો થાય છે, કે આ કોઈ કિંમતી ચીજ છે કે જે હું મારા હાથે આપીશ, એવી રીતે બધાને નહીં મળે, અધિકારી હશે એને જોઈ જોઈને આપીશ. પાંચ વર્ષે જયારે પોતાને વિકલ્પ ઉઠ્યો, વિકલ્પ તો ઉઠો કે એ જે પાંચસો પુસ્તક છે એ ખલાસ થઈ ગયા, જે આપતા હતા એ બાઇન્ડિંગમાં હતા, એ પાંચસો બાઇન્ડિંગમાં હતા, એ હું આપીશ મારા હાથે, નહીતર જાહેરમાં એવો નિર્ણય લેવાનો હતો ચર્ચામાં કે એને ખોલાવી નાખો, જુદા પાડી દો. ગુરુદેવને એ શાસ્ત્ર તોડવું ન ગમ્યું, શાસ્ત્ર છે ને તોડાય નહીં, બંધાયું છે ને તોડાય નિખાય નહીં, મને ખાનગીમાં ના પાડી કે નહીં હું એ નથી કરવું, કે હું મારા હાથે આપીશ, કે આપણે વેચાણમાં નથી મૂકવું, ખાસ ખાસ છે ને આપણા એને હું આપીશ, કે એવું બોલ્યા તો આપણે ખાસ ખાસ છે એને જોઈ જોઈને આપીશ. ખૂટી ગયા ત્યારે એમ થયું બોલા બાકીના હોળસોનું શું થયું, જુદા બંધા મેં રાખ્યા છે, કાચું બાઇન્ડિંગ છે, આના જેવું પાકું બાઇન્ડિંગ નથી કર્યું, પણ કાચું બાઇન્ડિંગ કરીને હીરાલાલજી ના ઘરે કબાટ ભરી રાખ્યો છે, એમણે કબાટ ખરીદી લીધું, એ નિમિત્તે કોળસો પુસ્તક ભરી દીધા એમ ત્રીજા ભાગના, પાંચેક વર્ષ થયા હવે તો પાના ફીડા પડે છે એમ છે, એની અસાધના થાય કે એવું બોલ્યા સિદ્ધાર્થ, શાસ્ત્રો છે આપણે એની અસાધના થાય કે આપોઆપ પડે બધા એને, પછી ખુલ્લું છૂટા થયા આપ્યા બધા. પાંચ વર્ષમાં તો બધાને ટ્રીટમેન્ટ બરાબર આપી દીધી હતી, જે હું આપો હતો એ બધો શાંત થઈ ગયો, એટલી ટ્રીટમેન્ટ આપી દીધી બોલાવી દીધી. તો સ્પષ્ટ શાસ્ત્ર છે અસાત ના થાય કે પાના પીડા પડી જાય અસાત ના થાય. કોઈ વ્યક્તિ પાસે બધાને ઉમ કરીને આપતા હતા, ત્યારે ઓમ કરીને આપતા હતા, એ તો ગુરુદેવ પોતાનું સિગ્નેચર કરીને આપતા હતા, એનો અર્થ એમ ઓમ એટલે આત્માની સિગ્નેચર કરીને આપતા હતા, સહી કરી દેતા હતા, ઓમ એ ગુરુદેવની સિગ્નેચર છે. જીસ ચીજ કો પકડની હૈ નહી, સમ્ય જ્ઞાની ની વાણી હોય તે શાસ્ત્ર, હિત હિત ની વાત તો બીજા વિદ્વાન લોકો કરે શાસ્ત્ર વાંચીને, આશય ફેર તો આશય ફેર એટલો મોટો ફેર છે, એટલે એ નહીં ભાઈ જ્ઞાની ની વાણી હોવી જોઈએ, બીજું કઈ નહીં, સીધી વાત એ છે. જ્ઞાની ને માનીએ છીએ, બાકીને ના, બાકીના ને નહીં, સીધી વાત એ છે. પછી ભલે તુસ માસ ભીન કહેનારા હોય, એ જ્ઞાને છે, એ વંદ્ય છે, એ માન્ય છે, બાકી નહી. હિતની વાત છે, એ લગભગ એવું બને નહી ભાઈ, હજી સુધી એવો ગ્રંથ નથી જોયો કોઈ જ્ઞાની નો કોઈ આચાર્ય નો, એ બીજું પડખો આવી જ જાય, કેમ કે જ્ઞાની છે કે મુનિ છે એ કરુણાવંત છે, એમને ખ્યાલ આવે છે કે જીવ અહીંયા ભૂલ કરશે, કોક જીવ અહીંયા ભૂલ કરશે, કોક જીવ અહીંયા ભૂલ કરશે, કોક જીવ અહીંયા ભૂલ કરશે, એટલે શાસ્ત્ર રચના એવા વિચિક્ષણ પુરુષો જ કરે છે. અને આમાં તો શું છે, આ તો કઈ એમણે શાસ્ત્ર રચ્યું નથી, પાછળથી આપણે સંકલન કર્યું છે, પણ આપણે સંકલન કર્યું છે તો તેમાં થયું છે શું, કે જે ચર્ચાઓ છે એમાં પ્રશ્ન પૂછનાર આપણા લોકો જ હતા બધા, તો બધી વાત આવતી હતી. લાલુભાઈ પહેલું વલે મને પૂછ્યું ત્યારે એ પૂછ્યું તું લ્યો, મેં જયારે સાહેબ એમને ઈશારો કર્યો શું કે આમ છે, મને કે એમ બહુ સારી ચર્ચા ચાલે છે, એમ ચર્ચામાં એમ બહુ સારી ચર્ચા ચાલે છે કીધું, શું એમ એ દિવસોમાં મળ્યા નહીં, નહીં તો રોજ મળવા વાળા અમે બે જણા, રોજ મળીએ તો ખરા જ કલાક બે કલાક બેસતા હોય, હું ઠામકો ગયો નહીં આઠ દસ દિવસ સુધી. મને કહે તમે આઠ દસ દિવસથી સોનગઢમાં છો, આપણે મળતા નથી, છે એવું પછી મળીએ એટલે ફેસ ઉપરથી વાતચીત ઉપરથી ખ્યાલ આવી જાય કે કંઈ કારણ તો છે ને નહીં મળવાનું, કેમ મળતા નથી. કલકત્તા વાળા જ્ઞાનચંદજી આવ્યા છે, બહુ સારી ચર્ચા ચાલે છે, કેમ કે એમ આપણે મળતા નથી ને એટલી બધી સારી ચર્ચા ચાલે છે કે આપણે મળતા નથી, એમ બહુ સારી ચર્ચા ચાલે છે. પાછી મંદિરના પગથિયા ચડતા ચડતા જે વાત ચાલતી હતી, વ્યાખ્યાનનો ટાઈમ થયો હતો ને, બે જણા ત્યાં ભેગા થઈ ગયા પગથિયા, શું વિશે ચાલે છે, પગથિયા ચડતા પૂછી લીધું, એટલો નિશ્ચયનો વિષય બહુ સારો ચાલે છે, દૃષ્ટિનો વિષય બહુ, એમ વ્યવહારનું કેવું કાવે છે, તરત પૂછો, સીધું સીધું પૂછી લીધું, શું પૂછ્યું, વ્યવહારનું કેમ આવે છે, યથાસ્થાને બરાબર છે, યથાસ્થાને આવે છે, શું યથાસ્થાને, એટલે હું ઓલો ઉપાદેયતાનો વિષય બહુ જોરદાર આવે છે, આ યથાસ્થાને જાણવાનો વિષય આવે છે, ચોટ લાગી અમને. એક છે વાત, કઈક ઊંડી વાત છે. પછી તો કઈ વખત હતો નહીં, ચડતા ચડતા એટલી વાત થઈ ગઈ. એમાંથી આકર્ષણ થયું. પણ એ બે વાત આવે ને આવ્યા વગર રીએ નહીં, કેમ કે આપણા લોકોમાં તો તરત જ પૂછે કે નિશ્ચયનું શું, વ્યવહારનું શું? નિશ્ચયનું આમ તો વ્યવહારનું શું, તરત જ પૂછે એ તો. એટલે એ પડખું તો આવ્યા વગર રીએ જ નહીં ચર્ચામાં. શાસ્ત્રનો બધા અભ્યાસ કરેલો, પાછો ચર્ચામાં આવતા હતા ભાઈઓ બહેનો બધા શાસ્ત્રના અભ્યાસી માણસો. આવી ચર્ચા ક્યાંય આખી દુનિયામાં હાલતી નહોતી એવી આ ચર્ચા ચાલી છે. સુગાનીજીની જે ચર્ચા ચાલી છે એ ક્યાંય દુનિયામાં ચાલે નહીં એવી ચર્ચા ચાલી છે. એ ગુરુદેવના પ્રતાપે ચાલી છે, ગુરુદેવના કારણે ચાલે છે. કે ક્યાં, નહીતર એ અજમેરના મારવાડી અમે ક્યાં આ બાજુના ક્યાંય લેવા દેવા, કાંઈ ભેગું થાય. અને ગુરુદેવના હિસાબે એક સૂત્રથી બધા હારે જોઈન્ટ થઈ ગયા ને. કોઈ કોઈને ઓળખે ક્યાંથી? ગુરુદેવના નિમિત્તે તો અધ્યાત્મ શાસ્ત્રોનું પ્રકાશન થયું નથી. અમે વિતરાગ ટ્રસ્ટ પહેલું વહેલું શરૂ કર્યું, બહુ પ્રમોદ થયો હતો ગુરુદેવને. હું વીરાલાલ જીનલાલ ભાઈ ત્રણ જણા ગયા હતા ગુરુદેવ પાસે. વીરાલાલજીની ભાવના હતી ટ્રસ્ટ શરૂ કરવું. ટ્રસ્ટ શરૂ કરીને શું કરવું એ કાંઈ હૂતું નહોતું. એમાં પરમાગમ મંદિરનું ફંક્શન હતું ને પરમાગમ મંદિરને પાંચે પરમાગમ આરસમાં કોતરાવેલા. પુસ્તક માગો તો વેચાણ વિભાગમાં પુસ્તક એક કઈ નહીં, પાંચમાંથી એક કઈ ન મળે. સમય સારે નહીં, નિયમ સારે નહીં. નિયમ સર તો 20 વર્ષે બીજી આવૃત્તિ છપાણી છે. 2007માં પહેલી છપાણી, 27માં બીજી છપાણી. પણ એ 30ની સાલમાં નહોતી મળતી પાછી. આ 30ની સાલમાં ઉત્સવ થયો આપણો, જ્યારે એક સ્થિતિ દેખાડી. શાસ્ત્રનું પ્રકાશન નથી આપણે ત્યાં જે તો ગુરુદેવને વાત કરી, બહુ પ્રસન્ન થયા. જાહેર સભામાં પછી બપોરે 1 વાગે ગયા હતા એટલે 3 વાગે ખૂબ પ્રમોદથી બધાને વાત કરી. આ 3 ભાઈઓ આવ્યા હતા, હીરાલાલે 1 અશે જ્યારે કાઢ્યા છે શાસ્ત્રનું પ્રકાશન કરવાના છે. પહેલાં જ 5 પરમાગમ પ્રકાશન કર્યા, ગુજરાતીમાં, હિન્દીમાં, પછી બધા નાના મોટા નાના મોટા અધ્યાત્મ શાસ્ત્રો. આજે લગભગ 2.5 લાખ પુસ્તકો છપાઈ ગયા. 464. જિસ ચીજ કો પકડની હૈ ઉસકે પહેલે પૂરી સમજ લેની ચાહીએ. જે આત્માને ગ્રહણ કરવો છે એને પહેલાં યથાર્થ નિર્ણયનો થઈ જવો જોઈએ. એ વગર એનું ગ્રહણ કેવી રીતે થાય? એ વસ્તુની ઓળખાણ ન હોય, ખબર ન હોય, એનો નિર્ણય જ ન હોય તો એને અંગીકાર કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. આ તો પોતાનું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ કેવું છે એ ન સમજે. એટલી બાહ્ય દ્રષ્ટિ છે અનાદિની જીવની કે એને પોતાના સિવાયનું જ બધું દેખાય છે. એ પોતે જ દેખાતો નથી, દેખનાર પોતે હોવા છતાં. અચરજ તો એ છે, દેખનાર પોતે હોવા છતાં પોતાના સિવાયનું જ બધું એને દેખાય છે અને પોતે દેખાતો નથી. દેખાય છે એવું કે પોતે ભૂલી, પોતાને ભૂલી જાય એવું દેખાય છે. આ એક ટ્રેજેડી કહો, કરુણતા કયો, વિચિત્રતા કયો, એ અનાદિની જીવની અવસ્થામાં ચાલી રહી છે. એને મટાડવા માટે જ્ઞાનીઓ પહેલી વહેલી દિશા ફેર કરાવે છે. ક્યાંથી વાત છે? એને દિશા ફેર કરાવે છે. દિશા ફેર કેમ કે બાહ્યવૃત્તિથી તે શું શું નથી કર્યું કે 11 અંગ 9 પૂર્વ ભીણ્યો, યમ નિયમ સંયમ આપ લ્યો, પુનિ ત્યાગ વિરાગ થાગ લ્યો, વનવાસ લ્યો, મન મૌન મૌન રહ્યો, આ બધું કર્યું, પણ બધું બાહ્ય પરિણામ થી કર્યું, બહિર્મુખ ભાવે બધું કર્યું છે, કોઈ એક દિશા ફેરવી નથી. દિશા ફેરવવા માટે એને પહેલા પોતાની તરફ લઈ જવો પડે છે. તારું અવલોકન કર, આમ જોવો છે એના બદલે તું આમ તો જો અંદર શું થાય છે. ત્યારે પહેલું વહેલું એને પોતાની બાજુ જોતા પહેલા કોઈ પણ પદાર્થમાં પહેલા સ્થૂળ દેખાય પછી સૂક્ષ્મ દેખાય. આપણે સોનગઢ જઈએ તો પહેલા મંદિરના શિખર દેખાય, પછી નજીક જઈએ ત્યારે મંદિરમાં જઈએ ત્યારે ભગવાનની પ્રતિમાજીના દર્શન થાય. પણ મંદિરનું શિખર દેખાય ત્યારે એ આપણા ભગવાન આપણું મંદિર દેખાણું પ્રતિમા સહિત જ્ઞાનમાં આવે, કેમ કે જોયેલું છે. માટે પહેલાં તો મોટી ચીજ જ દેખાય, એમ પહેલાં પોતાના દોષ જોવાના શરૂ થઈ જાય છે. પછી દોષને જાણનાર જે જ્ઞાન છે એ જ્ઞાનનું પણ જે બહિરંગ છે કે જેમાં જાણવું થાય છે, એ પહેલા જાણવું જાણવું શું છે અને જાણવામાં ભિન્નતા અભિન્નતા થાય છે તે શું છે, એકત્વ શું, ભિન્નપણું શું, આ બધું પોતાને પોતાની અંદર જે થઈ રહ્યું છે એમાં એકત્વનો દોષ છે એ જરા સૂક્ષ્મ છે. બીજા રાગ દ્વેષ જે સ્થૂળ થાય છે એ તો સ્થૂળ દોષ છે, પણ એકત્વનો દોષ કર્તૃત્વનો દોષ છે એ સૂક્ષ્મ છે. ત્યાંથી માંડીને પછી જ્ઞાન શું છે, જ્ઞાનનું બહિરંગ જાણવું શું છે, એનું અંતરંગ વેદવું શું છે, ત્યાંથી માંડીને ઇથી અંતરંગમાં એનું અંતઃતત્વરૂપ ત્રિકાળી પારિણામિક ભાવે સ્વભાવ શું છે, અહીં સુધી પહોંચવું પડે. મૂળ પ્રતિમા એ છે મંદિરમાં, મૂળ નાયક તો એ છે પારિણામિક ભાવે, ત્યાં સુધી પહોંચવું છે. પણ દિશા ફેર વગર કેવી રીતે કામ થાય, બાહ્ય પરિણામે તો બધું કર્યું છે, પરિણામ આ બાજુ લઈ જાય અને એના એક પછી અંદરના ભાવોમાં આવતો જાય, સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ, તો પારિણામિક ભાવ સુધી પહોંચે ક્રમે કરીને. કોઈ પણ તળિયે જવું હોય, કુવાના તળિયે તાગ લેવા જવું હોય તો ઉપલી સપાટીને વિંધીને બધા પડ વિંધીને જ નીચે લેવાય ને, એનો ક્રમ છે. એમ આમાં પણ એ જાતનો ક્રમ, એ જ રીતે જીવને દિશાફેર થાય. જ્યાં સુધી દિશાફેર ન થાય ત્યાં સુધી કોઈ કામ હવળું નથી થવાનું, ગમે તે અગિયાર અંગ નવ પૂર્વ પણ એને કામમાં નહીં આવે. ત્યારે જ્ઞાન જ્ઞાન તરીકે કામમાં નથી આવતું તો આચરણ આચરણ તરીકે શું કામમાં આવવાનું. દ્રવલિંગીનું આચરણમાં શું બાકી રહ્યું, નિરતિચાર છે, અહિંસા દિલ છે ને, જ્યાં અહિંસા દી હોય ત્યાં સમદર્શિતા હોય, પણ એ ભાવલિંગીનું લેવું અપેક્ષિત વાત, ત્યાં પ્રકરણ નથી એટલે નથી લીધી દ્રવ્યલિંગીની, ત્યાં તો ભાવલિંગીનું પ્રકરણ ચાલે છે. સદગુરુનું પ્રકરણ ચાલે છે ને એટલે અસદગુરુની વાત નથી લીધી. આમાં પૂરી સમજી લેવી જોઈએ, એ તો બરાબર છે. એ તો આખો નકશો, 14 માળનું મકાન કરવું હોય 15 માળનું નકશો તો પહેલા જ બનાવવો પડે ને, એમાં પહેલું ગુણસ્થાન શું, બીજું ત્રીજું શું, ચોથું શું, પાંચમું શું, છઠ્ઠું સાતમું શું, 14મું શું, સિદ્ધ દશા શું, આખો નકશો સમજ્યા વગર ક્યાંથી સર્વ પાયો ખોદવાની વાત છે. આ વાત છે, પાયો કઈ રીતે ખોદવો, નકશો તો બરાબર આવી જ જવો જોઈએ, કાગળ ઉપર તો નકશો થઈ જવો જોઈએ. પ્રવચન સારની 172 ગાથામાં આવે છે. આત્માના ઉપયોગનું કોઈ હરણ કરી જઈ શકતું નથી, 8મો કે 9મો બોલ છે. આત્માના ઉપયોગનું કોઈ ઉપયોગ તો બહાર જાય છે ને, તો એ બહાર જાય આત્માનો ઉપયોગ જ નહીં, તો અનુપયોગ છે. ગુરુદેવને તો ભોલન બહુ ચાલતું, એક રવિવારે પાલીતાણા તળેટી સુધી જતા ને, પાતાણા સાથે ગયા હતા, પછી ત્યાં તળેટીમાં ચોતરા જેવું છે, પેલો પગથિયું શરૂ થાય ને ત્યાં જ એક ચોતરો છે, બે બાજુ છે ને, સાઈડમાં પગ બેસવાના ચોતરા, ઉતરીને માણસ બેસી શકે. ત્યાં બેઠા 12 વાગ્યા હશે, 11 વાગે નીકળે ગુરુદેવ આરામ કરીને, 12:45 થયા છે. પછી આ વાત કરી હતી, ઉપયોગ બહાર જાય છે ને, કે ઉપયોગ બહાર જાય છે, આત્માનો ઉપયોગ નહીં, કે અણઉપયોગ છે. કેમ પણ અણઉપયોગ કીધો? કે સાવધાની નથી ને એમાં, સાવધાની નથી માટે અણઉપયોગ છે. અણઉપયોગ કોઈ કામ થાય એમ અણઉપયોગ જ્ઞાનીની ક્રિયા છે, કે ઉપયોગ આત્માનો જ નહીં, કે શું? એ ચર્ચા ચાલી હતી, આવી ચર્ચા ચાલી હતી. 465 છે બરાબર. આત્માના ઉપયોગને કોઈ હરણ કરી જઈ શકતું નથી. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આત્માના ઉપયોગને કોઈ લઈ જઈ શકે નહીં, પણ ઉપયોગ તો બહાર જાય છે ને. તો કે ના ના, બહાર જાય આત્માનો ઉપયોગ જ નહીં ને, કે થતો જ નથી ને, અમારો ઉપયોગ જ બહાર જતો નથી, કે અમારો ઉપયોગ તો ઉપયોગમાં જ રહે છે. કે દશા એ અલૌકિક દશા છે, ઉપયોગ બહાર જતો જ નથી એમ કહેવાનો અધિકાર છે. બીજા જોવે છે કે આ જ્ઞાનીનો ઉપયોગ શાસ્ત્ર માંગ્યો, ખાવા માંગ્યો, બોલવા માંગ્યો, અત્યારે હસવા માંગ્યો, આમ છે તેમ છે, કે નહીં ઉપયોગ જ નથી એવી દશા છે. કહેતા નથી જા, એ પરદ્રવ થઈ ગયો, પ્રભાવ થઈ ગયો. એમાં તારવું છે શું, કે આત્મતા કેવી છે? આત્માનું આત્મત્વ પ્રકાશે છે એમ કહીને, એમ કહીને આત્માનું આત્મત્વ પ્રકાશવું છે. આત્માપણું શું છે? આત્મામાં આત્માપણું શું ચીજ છે? એટલો મોક્ષ માર્ગની અંદર પણ એટલો દોષ છે, પરસન્મુખ ઉપયોગ થાય એટલો જ્ઞાનનો દોષ છે, એટલો જ્ઞાનનો વિભાવ છે. તો કે આત્મા સ્વભાવ સ્વરૂપ છે, એ સ્વભાવની આરે રીએ એ સ્વભાવનું, બાકી બધું આત્માનું નહીં. આ એ જુદું પડી ગયું, એ આત્માનું નહીં, ભલે ઉપયોગ બહાર જાય તો કે આત્માનો ઉપયોગ જ નહીં. નિષેધ કરવાની પદ્ધતિ છે, લાક્ષણિક પદ્ધતિ છે. પ્રવચનમાં તો ત્યાં સુધી ગુરુદેવે લીધું. ગણધર દેવનો 11 અંગ ને 14 પૂર્વ 12 અંગ રચવાનો અંતર્મૃતમાં જે ઉપયોગ જાય, અંતર્મૃતમાં રચના થઈ જાય ને, એ ઉપયોગ આત્માનો નહીં, કે એને ઉપયોગ જ નથી કહેતા, એને જ્ઞાન નથી કહેતા, એ જળ છે એમ કે. પાછા ગુરુદેવ શું કે? જળ છે. એ જળ કહેવામાં અધ્યાત્મ ઘણું છે. શું? જળ કહેવામાં અધ્યાત્મ ઘણું છે. જળ છે કે ગણધરદેવ નો ઉપયોગ એ જ્ઞાન નથી કે. ઉપયોગ બહાર ગયો એ નિજ પરમાત્માને છોડીને બહાર જાય એનું કામ શું છે? પણ બહાર જવાનું એમ કહે છે. એવી રીતે આત્માપણું શું છે, ને આત્માને આત્માનું આકર્ષણ શું છે, એક જેમ આંખમાં હજી કણું હમાય, જ્ઞાનમાં કઈ હમાય એવું નથી, એવું છે. જો કે આંખમાં કણું હમાતું નથી, છતાં પણ એક વાર આંખમાં કણું હમાય કે ઉકડો હમાય, જ્ઞાનમાં કઈ હમાય એવું નથી, એવું છે. ચારસો છાસઠ બાકી અણઉપયોગ એને કહો, એને અજ્ઞાન કહો, એને જડ કયો, એ આત્મા જ નથી એમ કયો, અનાત્મા કયો, શું? પછી નિષેધ કરવો છે, પછી કઈ થોડો નિષેધ નથી કરવો, હરખાઈ નો નિષેધ કરે છે, પૂરેપૂરો નિષેધ કરે છે. કેમ કે જે વસ્તુ પોતાના પરિણામ રૂપ હોવા છતાં પોતાથી વિરુદ્ધ જાય, ઘરનો છોકરો હોય ને ઘરમાં નુકસાન કરે, પેઢીનો માણસ હોય ને પેઢીનો નોકર પેઢીને નુકસાન કરે, પેઢીનો મેનેજર એના પેઢીને નુકસાન કરે, કે એનો માલિકનો દીકરો થઈને નુકસાન કરે, તો પછી કોઈ ચલાવે છે? હે, કોઈને ચલાવે? ચલાવે કોઈ? દીકરો નથી એમ કે તું અહીંથી નીકળી જાવ, તારું કામ નથી અહીંયા, એમ કહી દે. એમ અહીંયા નુકસાન કરે છે. આ ઉપયોગ જે બહાર જાય છે એ આકુલતાને જન્માવે છે. અહીંયા નુકસાન, લાભ નુકસાન જે અહીંયાની ગણતરી છે એ શાંતિની અપેક્ષા એ છે. આત્મામાં અશાંતિ ઊભી કરે છે, એ નુકસાન છે, અને શાંતિ લાવે છે એ લાભ છે. ઉપયોગ અંદર જાય તો શાંતિ છે, બહાર નીકળે તો અશાંતિ છે. અશાંતિનું પોષણ નથી, પોષણ થાય તો રુચિ થઈ જાય, રુચિમાં પોષણ જ નથી કયું ચિત્તનું. એકલા આત્મા સિવાય બીજાનું પોષણ જ નથી, એને આત્માની રુચિ કહે. એટલે રુચિ નિષેધ કરે છે. ઉપયોગ બહાર જાય તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય છે. સાક્ષાત તીર્થંકર બેઠા હોય સમોસરણમાં, એના ઉપર ઉપયોગ જાય તો કે નહીં, એ આત્માનો ઉપયોગ નહીં, ઠીક એવું છે. મુકુંદાચાર્ય ત્યાં સુધી લીધું, ફર્સ્ટ પાવડમાં પર દબાવો દુગઈ, ત્યાંથી લીધું છે. ઉપયોગ બહાર ગયો, પરદ્રવ દુર્ગતિનું કારણ છે. ભગવાનની ભક્તિનો ભાવ આવે ને, પંચમ ગતિનું કારણ નહીં થાય. ચાર ગતિમાંથી કોઈક ગતિ મળશે, ભલે દેવની ગતિ મળે કે મનુષ્યને મળે, પણ એ દુર્ગતિ છે. પંચમ ગતિ છે એ સુગતિ છે, બાકી ચારે ચાર ગતિ દુર્ગતિ છે. હા, કેવડું મોટું જંકશન થઈ ગયું 33 સાગરનું, નકો સહદેવને ખાલી વિકલ્પ આવ્યો, અરે રે આ મહામુનિ છે અને આવો ઉપસર્ગ. પોતે મુનિ છે, એમના ભાઈઓએ મુનિ છે, મહામુનિ છે, તો ધર્મ શરીરી છે ત્રણે જણા, એને આવો ઉપસર્ગ. તો કઈ ઉપસર્ગથી કેવળ લેશે, એ તો એ ઉપસર્ગથી જ કેવળ લીધું છે એમણે. ઉપસર્ગને શું કહેવા, ઉપસર્ગ એને કેવળ જ્ઞાનનું કારણ થઈ ગયું. દ્રષ્ટિકોણ જે લેવો એ લેવાય છે. એમને એટલો શુભ વિકલ્પ આવ્યો, અરે રે આ મુનિ ને આવું થાય છે, 33 સાગરે પહોંચ્યા આવું છે. હા, જે ગણો તે અધર્મની ભક્તિ, પણ ગતિ થઈ ગઈ દેવલોકને, મોટું જંકશન પડી ગયું. ત્યાં બેઠા બેઠા પણ વાંછા કરે છે, ક્યારે મનુષ્ય થાવ, ક્યારે વિતરાગતા પ્રગટ કરું, ક્યારે મનુષ્ય થાવ ને ક્યારે પૂર્ણતા પ્રગટ. એટલે તો ગુરુદેવ મનુષ્યને સીધું મનુષ્ય કહેવાના માટે દેવાણું પિયા કહેતા હતા, એનું કારણ એ છે. સમ્યક દ્રષ્ટિને જે ભાવના થાય છે મનુષ્ય થવાની, સમ્યક દ્રષ્ટિ દેવને, સર્વાર સિદ્ધિના દેવને જે મનુષ્યત્વની ભાવના થાય છે, એવું મનુષ્યત્વ તને પ્રાપ્ત થયું, એમ કે છે. દેવાણું પિયા છે તો એમ લીધું છે સમ્યક દ્રષ્ટિ દેવને. હે, ત્યાં ચોથા ગુણ, ચોથું છે, ચોથું છે અવિરત, ચોથું પાંચમું નથી. અહીંયા 30 ઇંચ ને પાંચમો આવે ત્યાંનો આવે એમ છે. સર્વાર સિદ્ધિના દેવને દેવા દેવ કહેવા કે 30 ઇંચ ને દેવ કહેવા, કોને દેવ કહેવા? 30 ઇંચ નું ખોલ્યું હોય તો ઈ દેવ છે, એ દેવ છે. હા, એના કરતા ઊંચે ગુણ સ્થાને છે, સ્વરૂપ સ્થિરતા ને વિતરાગતામાં આવે છે. મુનિ સિવાય તો જાય નહીં હો, પૂર્વભૂમાં ભાવલિંગી મુનિ હોય એ જ સર્વ સિદ્ધિમાં જાય, બીજા નીચે વાળા તો જઈ ન શકે. કેવળ જ્ઞાન લેવા નીકળ્યા અને કેવળ જ્ઞાન ન લીધું, એની ગુણસ્થાન મારી આ તો કુદરત ના પાડે છે કે નહીં. હું ત્યાંને ત્યાં રહી નકામ, મુમુક્ષુને એમ થવું જોઈએ કે મુમુક્ષુ પણ રહીએ નકામ, જ્ઞાની થવું જોઈએ. જ્ઞાનીને એમ થાય કે જ્ઞાનીની મુનિ થવું જોઈએ, અને મુનિને એમ થાય કે મુનિની કેવળ લેવું જોઈએ, એમ વાત છે. એ ગુણ એ જગ્યાએ ટકવા માગે તો સમજવું કે એની એ જગ્યા એ બરાબર નથી. શું જે સ્થાનમાં છે એ સ્થાનમાં રહેવા માંગે તો સમજવું એ સ્થાન એના માટે અસ્થાન છે. હવે એનું એ બરાબર સ્વસ્થાનમાં એ નથી રહ્યો, ત્યાં અસ્થાનમાં આવી ગયો છે. પૂરો સ્વસ્થાનનો રાગ છે, આ અસ્થાનનો રાગ છે. એમ ધ્રુવ તત્વ કો સમજને કે લીએ પર્યાય કે સિવાય અન્ય કોઈ ઉપાય નહીં હૈ. શું ઇસલિયે પર્યાય સે સભી બાતે કહેને મેં સમજાને મેં આતી હૈ. જો આ ચેનલ નાખી છે એમ. ધ્રુવને સમજાવવા માટે પર્યાય સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. પર્યાયના માધ્યમથી જ ધ્રુવને સમજાવી શકાય. આ ઉપયોગમાં ઉપયોગ એમ લીધો છે, ઠીક. સમર અધિકારમાં જે ઉપયોગમાં ઉપયોગ લીધો એનું કારણ એ છે કે ઉપયોગ સ્વભાવે આત્મા ઉપયોગથી ગ્રહણ થશે. ઉપયોગ લક્ષણમ જીવો, ઉપયોગ લક્ષણ એટલા માટે લીધો. પર્યાય સિવાય સમજાવવાનો કોઈ એની પદ્ધતિ ઉપાય જ નથી એનો. તો એમનું તો દૃષ્ટિનું એટલું બધું જોર છે કે એ આખું જુદું પડી જાય છે. એમની વાણી દૃષ્ટિની જુદી પડી જાય એવી વાણી છે. છતાંય જ્યાં જ્યાં જે પડખાની ચર્ચા ચાલી છે એ બધી યથાર્થ તથ્ય લીધી છે, ક્યાંય ફેર નથી પીડ્યો. વાત આવી કે ભાઈ ક્યાંથી પકડાશે આ ધ્રુવ, ક્યાંથી પકડાવાનું ધ્રુવ, તત્વ દ્રષ્ટિમાં આવે ક્યાંથી? એ સમજવા માટે પર્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યાંથી જ રસ્તો તો એનો દાખલ થવાનો એ જ છે, કેમ કે અહીંયા અંતર્મુખ થવું છે ને. એટલે પહેલા એ પર્યાય ઉપર આવે, પછી દ્રવ્ય ઉપર જાય. ઉપલી સપાટી છે ને, તળિયે જવું છે, દ્રવ્ય જવું છે એટલે તળિયે જવું છે. ઉપરથી કોશિયો મારે તો પહેલા ઉપલી સપાટીને વિંધીને જાય કે એમને એમ જાય કે આખું દળ વિંધીને નીચે જશે, બધે સપાટીને અડશે, એક એક સપાટીને સ્પર્શીને નીચે જશે, એવો ક્રમ છે. એટલે એ સિવાય બીજો કોઈ ધ્રુવ તત્વને સમજાવવા માટે પર્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે શાસ્ત્રમાં જે વ્યવહારનીનો વિષય ચાલ્યો છે એનું કારણ એ છે કે સિદ્ધું તો શું છે કે જે નિર્વિકલ્પ તત્વ છે, જેનો અનુભવ વ્યક્ત નથી. કેમ કે એ તો અનુભવમાં આવતું નથી, એ તો અવલંબનમાં આવે છે, અનુભવમાં વેદનમાં આવતું નથી. તો એનું તો વિકલ્પને અનુમાન થાય. આ ધ્રુવ આવો, અપરિણામી આવો, ત્રિકાળી આવો, એમ વિકલ્પ થાય. એનો પકડે કેવી રીતે, ગ્રહણ કેવી રીતે કરવો, એના માટે શું ઉપાય છે? એકલો વિકલ્પ કરે કઈ ગ્રહણ નહીં થાય. વિકલ્પ કરે, એકલો વિકલ્પ કર્યા કરે તો વિકલ્પમાંથી કલ્પના એ ચડશે. અને પર્યાયમાં તો એનો અંશ પ્રગટ હોવાથી, જ્ઞાનમાં તો એનો અંશ પ્રગટ હોવાથી સદૃશપણું એકદમ અનુભવ ગોચર થાય છે. આવો આત્મા છે, જ્ઞાનમય, જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી, આવો આત્મા છે એમ આવશે. ત્યાંથી બીજો ઉપાય જ નથી કોઈ એનો. ધ્રુવ તત્વને સમજવા માટેનો બીજો કોઈ પર્યાય સિવાય કોઈ ઉપાય જ નથી. ને એટલા માટે પર્યાયથી બધી વાતો કહેવામાં આવી છે. ઘણી વાતો જે કહેવામાં આવી છે એ પર્યાયથી કહી છે. એનું કારણ આ છે કે એને ચેનલાઇઝ કરી છે ત્યાંથી ધ્રુવને ગ્રહણ કરવા માટેની, ધ્રુવ સુધી પહોંચવા માટેની ચેનલ જ એ છે, બીજી કોઈ ચેનલ જ નથી. બહુ ચોખ્ખું કર્યું છે. વિધિનો વિષય પણ એટલો જ ચોખ્ખો કરે છે જેટલો એ આલંબનનો વિષય જોરથી લે છે. સ્પષ્ટતામાં વિધિનો વિષય પણ એવો ચોખ્ખે ચોખ્ખો આવે છે, ક્યાંય ફેર પડતો નથી.
દેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન.